એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં બધાનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો આપણી આસપાસ જ છે, પણ આપણે એના વિશે બહુ વિચારતા નથી. એ છે જોડાણોનું જાળું, એટલે કે નેટવર્ક વિજ્ઞાન. આપણે જાણીએ તો છીએ કે દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે, પણ શું આ જોડાણો પાછળ કોઈ નિયમો છે?
બિલકુલ, અને એ જાણવું બહુ રસપ્રદ છે. ફેસબુક પર આપણે મિત્રો બનાવીએ કે પછી કોઈ બીમારી ફેલાય, શું એ બધામાં એક જ પેટર્ન કામ કરતી હશે?
હા, આ જ સવાલો છે.
અને આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ નેટવર્ક વિજ્ઞાન કરે છે. આપણી આજની જે વાતચીત છે ને, એનો આધાર ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી ગાઈડો કાલ્ડારેલીના બે પુસ્તકો છે, નેટવર્ક્સ અને નેટવર્ક્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
ઓકે.
આ પુસ્તકો આપણને આ જોડાણોની ભાષા શીખવામાં એમ કે મદદ કરે છે.
અને મને લાગે છે કે આ સમજવું આજે ખૂબ જ જરૂરી છે, નહીં? કારણ કે આપણી નોકરીઓ, સમાજ, દેશનું અર્થતંત્ર, ઇન્ટરનેટ, અરે આપણું શરીર પણ, બધું જ આ નેટવર્ક્સ પર આધારિત છે.
સાચી વાત છે.
આ જે દેખાતા નથી એવા જોડાણો છે એને સમજ્યા વગર આપણે અત્યારની દુનિયાને કદાચ પૂરી રીતે સમજી જ ના શકીએ.
બરાબર. કાલ્ડારેલી આપણને એ જ બતાવે છે કે કેવી રીતે આ નેટવર્ક્સ આપણી દુનિયાને આકાર આપે છે. ક્યારેક એ આપણને મજબૂત બનાવે છે, તો ક્યારેક બહુ સંવેદનશીલ પણ. અને આ કોઈ જાદુ નથી, આ તો વિજ્ઞાન છે.
તો ચાલો આ જોડાણોના વિજ્ઞાનની ઊંડી વાતચીત શરૂ કરીએ. પણ પહેલા, જેમને આ વિચારો આટલી સરસ રીતે રજૂ કર્યા છે એ ગાઈડો કાલ્ડારેલી વિશે થોડું જાણીએ. કોણ છે આ કાલ્ડારેલી?
હા, જો ગાઈડો કાલ્ડારેલી છે ને, એ ઇટાલીના એક જાણીતા ભૌતિકશાસ્ત્રી છે. એમનું મુખ્ય કામ જટિલ સિસ્ટમો, કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ અને ખાસ કરીને નેટવર્ક સિદ્ધાંત પર છે.
ઓકે, ભૌતિકશાસ્ત્રી.
હા, એમનું બેકગ્રાઉન્ડ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર અને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં છે, એટલે એમને નેટવર્ક્સ પાછળના જે ગણિત અને ભૌતિક સિદ્ધાંતો છે ને, એની બહુ ઊંડી સમજ છે.
એટલે એનો અર્થ એ થયો કે તેઓ માત્ર કમ્પ્યુટર સાયન્ટિસ્ટ કે સમાજશાસ્ત્રી નથી, પણ એક ફિઝિસિસ્ટ તરીકે નેટવર્કને જુએ છે. એનાથી શું ફરક પડે છે? એમનો દ્રષ્ટિકોણ કઈ રીતે અલગ છે?
ઘણો ફરક પડે છે. જુઓ, કાલ્ડારેલીનો દ્રષ્ટિકોણ એટલા માટે ખાસ છે કારણ કે તેઓ કોઈ એક જ ફિલ્ડના ચશ્માથી નથી જોતા. ભૌતિકશાસ્ત્રી તરીકે તેઓ અલગ અલગ પ્રકારના નેટવર્ક્સ, પછી એ સમાજના હોય, શરીરના હોય કે ટેકનોલોજીના, એ બધામાં કંઈક સમાન સાર્વત્રિક નિયમો, યુનિવર્સલ લોઝ શોધવાની કોશિશ કરે છે.
બધા માટે લાગુ પડતા નિયમો.
હા, અને તેઓ શું કરે છે કે થિયરી અને વાસ્તવિક દુનિયાના પ્રશ્નો, જેમ કે ફાઇનાન્શિયલ માર્કેટની સ્થિરતા હોય કે પછી કોઈ રોગચાળો કેવી રીતે ફેલાય, એ બંને વચ્ચે એક પુલ બનાવે છે. એટલે એમનું જ્ઞાન ખાલી થિયોરેટિકલ નથી, પણ પ્રેક્ટિકલ પણ છે.
એટલે થિયરી અને પ્રેક્ટિસનું એક સરસ મિશ્રણ. સારું, તો હવે સીધા એમના પુસ્તકોના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માગે છે આ પુસ્તકો? એમનો મુખ્ય સંદેશ શું છે?
કાલ્ડરેલીનો મૂળભૂત વિચાર છે ને, એ એકદમ સરળ પણ ક્રાંતિકારી છે. એ કહે છે કે આપણી આસપાસની લગભગ બધી જ જટિલ સિસ્ટમ, સમાજ, અર્થતંત્ર, ઇન્ટરનેટ, આપણું મગજ, શરીરમાં કોષોનું નેટવર્ક, આ બધું જ મૂળભૂત રીતે નેટવર્ક્સથી ગોઠવાયેલું છે.
ઓકે.
અને સૌથી મહત્વની વાત એ છે કે સિસ્ટમના જે ભાગો છે, જેમ કે લોકો, કમ્પ્યુટર્સ, પ્રોટીન, એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે તેઓ કેવી રીતે જોડાયેલા છે. એટલે કે જોડાણોની જે પેટર્ન છે, જેને આપણે ટેકનિકલ ભાષામાં ટોપોલોજી કહીએ છીએ, એ વધુ મહત્વની છે.
એટલે કોણ કોની સાથે જોડાયેલું છે એ વાત ખુદ ઘટકો કરતાં પણ વધુ મહત્વની છે. આ તો થોડું આમ અટપટું લાગે છે.
હા, અને આ જ વાત પુસ્તકોના મૂળમાં છે. એ કયો મોટો પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરે છે કે આપણી આ જોડાયેલી દુનિયાને કયા છુપાયેલા નિયમો ચલાવી રહ્યા છે. જુઓ, પરંપરાગત વિજ્ઞાન શું કરે, એ વસ્તુઓને છૂટી પાડીને અભ્યાસ કરે.
બરાબર.
પણ કાલ્ડરેલી કહે છે કે એમ કરવાથી આપણે આખું ચિત્ર, એટલે કે સિસ્ટમ ખરેખર કેવી રીતે વર્તે છે, એ સમજવાનું ચૂકી જઈએ છીએ. નેટવર્ક વિજ્ઞાન આપણને એક નવો, એમ કોને કે સર્વગ્રાહી, હોલિસ્ટિક દૃષ્ટિકોણ આપે છે.
તો આ પુસ્તકોનો હેતુ શું છે, કોના માટે લખાયા છે,
શું આ ફક્ત વૈજ્ઞાનિકો માટે છે?
ના ના, બિલકુલ નહીં. આ પુસ્તકોનો હેતુ નેટવર્ક વિજ્ઞાનના જે શક્તિશાળી વિચારો છે એને સામાન્ય વાચકો, વિદ્યાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રોના પ્રોફેશનલ સુધી પહોંચાડવાનો છે.
એ ખૂબ સરળ ભાષામાં સમજાવે છે
અને રોજિંદા ઉદાહરણો આપે છે, જેમ કે કોરોના જેવો વાયરસ કેમ આટલી ઝડપથી ફેલાયો, ઇન્ટરનેટ કેમ વારંવાર બંધ નથી થઈ જતો, 2008માં જે આર્થિક મંદી આવી એ કેમ આવી, એ સમજાવે છે કે આ બધી દેખીતી રીતે અલગ ઘટનાઓ પાછળ એક જ પ્રકારનો નેટવર્ક તર્ક કામ કરે છે.
વાહ, આ તો ખરેખર રસપ્રદ લાગે છે. ચાલો તો પછી થોડા ઊંડા ઉતરીએ અને એમના કેટલાક મુખ્ય ખ્યાલોને સમજી જઈએ. શરૂઆત સાવ બેસિકથી કરીએ. નેટવર્ક એટલે શું, સાવ સાદા શબ્દોમાં?
એકદમ સરળ. જુઓ, નેટવર્કમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ હોય, નોડ્સ અને એજીસ.
નોડ્સ અને એજીસ?
હા, નોડ્સ એટલે સિસ્ટમના ભાગો કે ઘટકો. જેમ કે આપણે બે જણા, ફેસબુક પરના લોકો, શહેરના ચાર રસ્તા, શરીરમાં પ્રોટીન, આ બધા નોડ્સ કહેવાય.
ઓકે.
અને એજીસ એટલે એમની વચ્ચેના જોડાણો, મિત્રતા, કોણ કોણે ફોલો કરે છે, રસ્તાઓ કે પછી કોઈ રાસાયણિક પ્રતિક્રિયા. બસ આટલું જ, નોડ્સ અને તેમની વચ્ચેના જોડાણ એટલે કે એજીસ.
અને પેલી ટોપોલોજીની વાત કરી હતી, એ શા માટે આટલી મહત્વની છે?
હા, ટોપોલોજી. ટોપોલોજી એટલે આ નોડ્સ અને એજીસની ગોઠવણોનો નકશો. કોણ કોની સાથે જોડાયેલું છે, કેટલા જોડાણો છે, શું કોઈ ગ્રુપ બને છે, આ જે આખી રચના છે ને, એ જ સિસ્ટમનું ભવિષ્ય, એનું વર્તન નક્કી કરે છે. આ સમજવા માટે એક જૂનું ઉદાહરણ છે, 18મી સદીનું કોનિગ્સબર્ગ શહેરની બ્રિજ સમસ્યા. ત્યાંના લોકોને પ્રશ્ન હતો કે શું શહેરના સાતે પુલ પરથી ફક્ત એક જ વાર પસાર થઈને ફરી શરૂઆતના સ્થળે આવી શકાય.
ઓ હા, મેં સાંભળ્યું છે આના વિશે.
હા, તો ગણિતશાસ્ત્રી યુલરે સાબિત કર્યું કે આનો જવાબ શહેરની ભૂગોળ પર નહીં પણ જમીનના ટુકડા, જેને આપણે નોડ્સ કહી શકીએ, અને પુલ જે એજીસ છે, એમના જોડાણની પેટર્ન પર આધાર રાખે છે. આ નેટવર્ક વિચારની શરૂઆત હતી એમ કહી શકાય.
તો શરૂઆતમાં વૈજ્ઞાનિકો નેટવર્કને કેવી રીતે સમજતા હતા? શું શરૂઆતથી જ આવી જટિલ પેટર્ન વિશે ખબર હતી?
ના, શરૂઆતમાં એવું મનાતું કે નેટવર્ક્સ મોટે ભાગે રેન્ડમ હોય છે. એડોસ રેનીનું મોડેલ આવ્યું, એમાં એવું હતું કે કોઈ પણ બે નોડ વચ્ચે જોડાણ હોય એની શક્યતા સરખી જ હોય, જાણે લોટરી લાગતી હોય એમ.
એટલે કે કોઈ ભેદભાવ નહીં.
હા, એકદમ લોકશાહી જેવું નેટવર્ક, જ્યાં મોટાભાગના નોડ્સ પાસે લગભગ સરખા જ જોડાણો હોય.
પણ વાસ્તવિક દુનિયાના નેટવર્ક્સ તો આવા લોકશાહી નથી હોતા, ખરું ને? જેમ કે આપણા મિત્રોના મિત્રો પણ ઘણીવાર આપણા મિત્રો બની જાય છે, એને ક્લસ્ટરિંગ કહેવાય.
બરાબર, એને ક્લસ્ટરિંગ કહેવાય. અને બીજું, અમુક લોકો કે અમુક વેબસાઇટ્સ હોય, એમની પાસે તો અઢળક કનેક્શન હોય છે, એટલે કે હબ્સ.
હા, હબ્સ.
રેન્ડમ નેટવર્ક્સ, આ બંને વસ્તુ ક્લસ્ટરિંગ અને હબ્સ સમજાવી શકતા નહોતા. અને અહીંથી પછી નાની દુનિયા, સ્મોલ વર્લ્ડ્સ નો વિચાર આવ્યો. પેલું પ્રખ્યાત 6 ડિગ્રી ઓફ સેપરેશન વાળું.
હા, કે દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિ સરેરાશ 6 લોકો થકી જોડાયેલી છે.
હા, તો વોટ્સ અને સ્ટ્રોગાર્ટ્સ નામના વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે આ કેવી રીતે શક્ય બને છે. એમણે કહ્યું કે જો તમે એક નિયમિત નેટવર્ક લો, જ્યાં બધા ફક્ત પોતાના પાડોશીઓ સાથે જોડાયેલા હોય, અને એમાં ખાલી થોડાક જ લાંબા અંતરના શોર્ટકટ્સ ઉમેરો દો ને.
શોર્ટકટ્સ?
હા, એટલે કે દૂરના લોકો સાથેના જોડાણો. તો અચાનક જ આખું નેટવર્ક નાનું થઈ જાય છે. મતલબ કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે પહોંચવાનો રસ્તો ટૂંકો થઈ જાય છે, અને છતાંય પેલા સ્થાનિક ગ્રુપ, ક્લસ્ટરિંગ, એ પણ જળવાઈ રહે છે.
અને આ શોર્ટકટ્સ ઘણીવાર આપણા નબળા સંબંધો, વીક ટાઈઝ દ્વારા બને છે, એવું માર્ક ગ્રેનોવેટરે કહ્યું હતું, નહીં? મને યાદ છે ત્યાં સુધી.
એકદમ સાચું. અને કાલ્ડારેલી આ વાત પર ખાસ ભાર મૂકે છે. ગ્રેનોવેટરનો સિદ્ધાંત બહુ રસપ્રદ છે. એ કહે છે કે આપણા જે ગાઢ મિત્રો હોય, સ્ટ્રોંગ ટાઈઝ, એમની પાસે મોટે ભાગે એ જ માહિતી હોય છે જે આપણી પાસે હોય છે, કારણ કે આપણે એક જ સર્કલમાં હોઈએ.
હા, એ તો બરાબર છે.
પણ આપણા જે દૂરના પરિચિતો હોય, વીક ટાઈઝ, જેમ કે કોઈ જૂનો સહકર્મી, કોઈ પ્રસંગમાં મળેલ વ્યક્તિ, એ લોકો અલગ સામાજિક વર્તુળમાં હોય છે. એટલે ઘણીવાર નવી નોકરીની માહિતી, નવા વિચારો કે કોઈ અલગ જ પ્રકારની માહિતી એમના થકી આપણને મળે છે.
એટલે કે મારા ખાસ મિત્ર કરતાં કોઈ ફેસબુક પરનો જૂનો ક્લાસમેટ જેની સાથે હું ભાગ્યે જ વાત કરું છું એ મને કોઈ નવી તક અપાવી શકે છે? આ તો વિચારવા જેવું છે.
બિલકુલ. અને આ જ આપણને આધુનિક નેટવર્ક વિજ્ઞાનની કદાચ સૌથી મોટી શોધ તરફ લઈ જાય છે. સ્કેલ ફ્રી નેટવર્ક્સ, સ્કેલ ફ્રી નેટવર્ક્સ. આણે નેટવર્ક વિશેની આપણી સમજને ખરેખર બદલી નાખી.
સ્કેલ ફ્રી, આ નામ થોડું અટપટું છે. એ રેન્ડમ નેટવર્કથી કેવી રીતે અલગ પડે છે?
ખૂબ જ અલગ. જો રેન્ડમ નેટવર્કમાં શું હતું, મોટા ભાગના નોડ્સ પાસે લગભગ સરખા કનેક્શન હતા. એનો જો તમે ગ્રાફ બનાવો તો લગભગ બેલ કર્વ જેવો બને. પણ સ્કેલ ફ્રી નેટવર્ક્સમાં જોડાણોનું વિતરણ અત્યંત અસમાન હોય છે. એ પાવર લોને અનુસરે છે. આને સમજવા માટે શહેરની વસ્તીનું ઉદાહરણ લો. મુંબઈ, દિલ્હી જેવા થોડા જ મોટા શહેરો છે, પણ પછી અસંખ્ય નાના ગામડા છે.
હા, બરાબર.
વસ્તીનું વિતરણ એકસરખું નથી. એ જ રીતે સ્કેલ ફ્રી નેટવર્કમાં મોટા ભાગના નોડ્સ, લોકો, વેબસાઇટ વગેરે પાસે બહુ જ ઓછા જોડાણો હોય છે. પણ ગણ્યા ગાંઠ્યા નોડ્સ એવા હોય છે જેમને હબ્સ કહેવાય છે, જેમની પાસે અસાધારણ રીતે ઘણા બધા જોડાણો હોય છે.
ઓ, જાણે જે જીતે બધું લે જાય એવી સ્થિતિ. પણ આવું શા માટે બને છે? નેટવર્ક આ રીતે કેમ ગોઠવાય છે?
એનું કારણ છે પ્રેફરન્શિયલ અટેચમેન્ટનો સિદ્ધાંત. આને તમે ધનવાન વધુ ધનવાન બને છે ના નિયમ તરીકે પણ સમજી શકો.
એટલે
જ્યારે નેટવર્કમાં કોઈ નવો સભ્ય નોડ જોડાય છે ત્યારે તે કોઈની પણ સાથે રેન્ડમલી નથી જોડાતો, પણ એવા સભ્ય સાથે જોડાવાનું વધુ પસંદ કરે છે જેમની પાસે પહેલેથી જ ઘણા બધા જોડાણો છે. જેમ કે તમે કોઈ નવી વેબસાઇટ બનાવો તો તમે ગૂગલને લિંક કરો એની શક્યતા વધુ છે, કોઈ સાવ અજાણી વેબસાઇટને નહીં.
બરાબર.
હા,
સાચી વાત.
બસ આ જ રીતે જે પહેલેથી લોકપ્રિય છે, વધુ કનેક્ટેડ છે, એ વધુ ને વધુ કનેક્શન મેળવતો જાય છે અને એમ કરતા કરતા હબ્સ કુદરતી રીતે બની જાય છે. એટલે જ કાલ્ડારેલી કહે છે કે મોટાભાગના વાસ્તવિક નેટવર્ક્સ લોકશાહી નથી પણ કુલીન જેવા છે, જ્યાં થોડા હબ્સનો દબદબો હોય છે.
આના ઉદાહરણો ક્યાં ક્યાં જોવા મળે છે? તમે ઇન્ટરનેટની વાત કરી.
હા, ઇન્ટરનેટ તો ઉત્તમ ઉદાહરણ છે. ગૂગલ, ફેસબુક જેવા મોટા હબ્સ છે. પછી એરલાઇન રૂટ્સ, દિલ્હી, મુંબઈ, દુબઈ જેવા મોટા હબ એરપોર્ટ છે. વૈજ્ઞાનિક લેખોના સંદર્ભો અમુક પેપર્સને હજારો વાર સાઇટ કરવામાં આવે છે, જ્યારે મોટાભાગને બહુ ઓછા. સમાજમાં લોકપ્રિય લોકો, સંપત્તિનું વિતરણ પણ કંઈક અંશે આવું જ છે. યાદી ઘણી લાંબી છે. આ સ્કેલ ફ્રી સ્ટ્રક્ચર બધે જ જોવા મળે છે.
આ તો થઈ નેટવર્કના બંધારણની વાત. પણ નેટવર્ક સ્થિર નથી રહેતા, ખરું ને? એ બદલાતા રહે છે અને એના પર કંઈક ને કંઈક થતું રહે છે, જેમ કે માહિતી ફેલાય.
બરાબર. નેટવર્ક્સ ગતિશીલ હોય છે, નેટવર્ક ડાયનામિક્સ. અને એમનું જે માળખું છે, એમની જે ટોપોલોજી છે, એ જ નક્કી કરે છે કે એમના પર માહિતી, રોગચાળો, અફવાઓ, ફેશન કે પછી નિષ્ફળતાઓ, આ બધું કેવી રીતે અને કેટલી ઝડપથી ફેલાશે.
ઓકે.
અને અહીં જ કાલ્ડારેલી એક બહુ જ મહત્વનો વિરોધાભાસ સમજાવે છે. સ્થિતિસ્થાપકતા વિરુદ્ધ નબળાઈ. રોબોસ્ટનેસ વર્સિસ વલ્નરેબિલિટી.
વિરોધાભાસ, સ્થિતિસ્થાપકતા અને નબળાઈ, એટલે સ્કેલ ફ્રી નેટવર્ક્સ મજબૂત છે કે નબળા?
બંને. આ જ તો ગજબની વાત છે. સ્કેલ ફ્રી નેટવર્ક્સ છે ને, એ રેન્ડમ નિષ્ફળતાઓ સામે ખૂબ જ મજબૂત હોય છે.
રેન્ડમ નિષ્ફળતા એટલે
માની લો કે ઇન્ટરનેટ પરથી કોઈ એક રેન્ડમ કમ્પ્યુટર ખરાબ થઈ ગયું તો આખા નેટવર્કને બહુ ફરક નહીં પડે. કેમ? કારણ કે મોટાભાગના કમ્પ્યુટર્સ પાસે ઓછા જોડાણો છે, એના વગર પણ કામ ચાલી જશે.
હા, સમજાયું.
પણ જો તમે જાણી જોઈને, ટાર્ગેટ કરીને મુખ્ય હબ્સ પર હુમલો કરો, જેમ કે ગૂગલના મેઇન સર્વર પર, તો આ જ નેટવર્ક્સ અત્યંત નાજુક અને સંવેદનશીલ બની જાય છે. એક મોટો હબ જો નિષ્ફળ જાય તો આખા નેટવર્કનો મોટો ભાગ ખોરવાઈ શકે છે.
બાપરે, આ તો ખરેખર બેધારી તનવાર જેવું થયું. એટલે એની મજબૂતી જ એની નબળાઈ પણ બની શકે છે.
બરાબર. અને આ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે આ જ આપણને કેસ્કેડિંગ નિષ્ફળતાઓનો ખ્યાલ સમજાવે છે. કેવી રીતે એક નાની નિષ્ફળતા, જેમ કે એક નાની બેંક ડૂબી, આખા નાણાકીય નેટવર્કમાં ભૂકંપ લાવી શકે છે, જેમ 2008માં આપણે જોયું.
હા,
કારણ કે બધું એકબીજા સાથે એટલી નજીકથી જોડાયેલું છે અને નિષ્ફળતા પેલા હબ્સ દ્વારા ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. કોલ્ડારેલી ભારપૂર્વક કહે છે કે નેટવર્કની નિષ્ફળતા ભાગ્યે જ કોઈ એક ભાગની ભૂલને કારણે હોય છે. તે મોટે ભાગે નેટવર્કના માળખાને કારણે થતી શ્રેણીબદ્ધ અસરોનું પરિણામ હોય છે.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે કોલ્ડારેલીના પુસ્તકોમાંથી ઘણા મહત્વના સંદેશાઓ મળે છે. આપણી મુખ્ય થીમ્સ કઈ ગણી શકીએ?
મને લાગે છે કે 5 મુખ્ય થીમ્સ છે જે વારંવાર સામે આવે છે. પહેલી અને કદાચ સૌથી મહત્વની, નેટવર્ક સિદ્ધાંતોની સાર્વત્રિકતા,
યુનિવર્સાલિટી.
હા, એટલે કે ભલે તે જીવવિજ્ઞાનનું નેટવર્ક હોય, સમાજનું હોય કે ટેકનોલોજીનું, જોડાણોના જે મૂળભૂત નિયમો છે ને, એ ઘણીવાર સમાન હોય છે. આ આપણને દુનિયાને એક નવા એકીકૃત દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે.
બીજો મુદ્દો પેલો ઉદ્ભવ એમર્જન્સનો છે, નહીં કે સિસ્ટમ એના ભાગોના સરવાળા કરતાં કંઈક વધુ હોય છે.
બરાબર. બીજો મુદ્દો છે ઉદ્ભવ અને સામૂહિક વર્તન, ઇમર્જન્સ એન્ડ કલેક્ટિવ બિહેવિયર. નેટવર્ક પોતે જ એવા ગુણધર્મો બતાવે છે જે એના કોઈ એક ભાગમાં નથી હોતા. દાખલા તરીકે આપણી ચેતના,
હા,
એ કોઈ એક ન્યુરોનનો ગુણધર્મ નથી,
પણ આ અબજો ન્યુરોન્સના જટિલ જોડાણમાંથી એ ઉદ્ભવે છે.
નેટવર્કનું વર્તન ઘણીવાર અણધાર્યું હોઈ શકે છે, જે તેના ભાગોને જોઈને કલ્પી ન શકાય.
ત્રીજો મુદ્દો જે આપણે વારંવાર ચર્ચ્યો એ છે ટોપોલોજી જ નિયતિ છે.
એકદમ. નેટવર્કનો નક્શો, એની વાયરિંગ એ જ મોટાભાગે નક્કી કરે છે કે એ સિસ્ટમ કેવી રીતે કામ કરશે, કેટલી અસરકારક રહેશે, કેટલી સુરક્ષિત રહેશે. જો તમે જોડાણો બદલો તો તમે સિસ્ટમનું ભવિષ્ય બદલી શકો છો.
ચોથો મુદ્દો પેલો મહત્વનો વિરોધાભાસ, સ્થિતિસ્થાપકતા અને નબળાઈનો તણાવ.
ચોક્કસ. સ્કેલ ફ્રી નેટવર્ક્સની આ જે ખાસિયત છે કે એ રેન્ડમ આંચકા સહી શકે છે, પણ મુખ્ય બિંદુઓ પર હુમલા સામે ખૂબ નાજુક હોય છે. આ વાત સુરક્ષા માટે, પ્લાનિંગ માટે, બધે જ ખૂબ મહત્વની છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણી સિસ્ટમની ખરી તાકાત ક્યાં છે અને ખરી નબળાઈ ક્યાં છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો જે મને લાગે છે કે આપણા બધા માટે ખૂબ જ લાગુ પડે એવો છે, નેટવર્કમાં તમારું સ્થાન મહત્વનું છે. પોઝિશન મેટર્સ.
હા, આ બહુ ગહન વાત છે. ઘણીવાર આપણી સફળતા કે નિષ્ફળતા આપણી પોતાની આવડત કરતાં પણ વધુ એ વાત પર આધાર રાખે છે કે આપણે નેટવર્કમાં ક્યાં ઊભા છીએ. શું આપણે નેટવર્કના કેન્દ્રમાં છીએ? શું આપણે એવા સ્થાને છીએ જ્યાં બે અલગ અલગ ગ્રુપને જોડી શકીએ, જેને સ્ટ્રક્ચરલ હોલ્સ ભરવા કહેવાય? આપણું સ્થાન નક્કી કરે છે કે આપણને કઈ માહિતી મળશે, કઈ તકો મળશે. આપણે ગુજરાત કે ભારતના સંદર્ભમાં વિચારીએ તો વ્યાપારિક સંબંધ હોય, જ્ઞાતિ આધારિત નેટવર્ક હોય, કે પછી સોશિયલ મીડિયા પર કોણ કોની સાથે જોડાયેલું છે, આ બધું જ પરિણામો પર અસર કરે છે. આ અસમાનતા અને તકોને સમજવામાં મદદ કરે છે.
કાલ્ડારેલીના પુસ્તકોમાં આવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય એવા છે. જેમ કે પેલો એક વિચાર મને બહુ ગમ્યો કે જટિલ સિસ્ટમને સમજવી હોય તો એના ભાગો કેવા છે એ ભૂલી જાઓ અને એમની વચ્ચેના જોડાણોનો નકશો જુઓ, એટલે કે ફોકસ બદલવાની વાત.
હા, બરાબર. સંબંધો પર ધ્યાન આપો. અને પેલો નબળા સંબંધોવાળો વિચાર પણ એટલો જ શક્તિશાળી છે. આપણા સૌથી દૂરના જોડાણો, નબળા સંબંધો ઘણીવાર આપણને સૌથી મૂલ્યવાન તકો પૂરી પાડે છે.
હા, એ તો સાવ ઊંધું લાગે છે આપણી સામાન્ય સમજ કરતા,
પણ એ સાચું છે. આપણે હંમેશા નજીકના સંબંધો પર વધુ ધ્યાન આપીએ છીએ, પણ આ વિચાર આપણને આપણું નેટવર્ક વિસ્તારવા માટે, અલગ અલગ વર્તુળોમાં જોડાવા માટે પ્રેરે છે.
અને પેલો હબ્સવાળો વિચાર, મોટાભાગના વાસ્તવિક નેટવર્ક્સ લોકશાહી નથી પણ અત્યંત કુલીન છે. થોડા હબ નોડ્સ જ મોટાભાગના જોડાણો ધરાવે છે. આ પણ એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે.
હા, અને છેલ્લો એક જે નિષ્ફળતા વિશે છે, નેટવર્કની નિષ્ફળતા ભાગ્યે જ કોઈ એક ભાગની ખામી વિશે હોય છે. તે મોટે ભાગે નેટવર્કના માળખાને કારણે થતી શ્રેણીબદ્ધ અસરો વિશે હોય છે. આ આપણને સિસ્ટમ લેવલ પર વિચારવા મજબૂર કરે છે.
તો આ બધું જ્ઞાન, આ બધા સિદ્ધાંતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું આપણે આનો કોઈ વ્યવહારુ ઉપયોગ કરી શકીએ?
ચોક્કસપણે કરી શકીએ. વ્યક્તિગત સ્તરે જુઓ, આપણી કારકિર્દી માટે આપણે સભાનપણે એવા લોકો સાથે જોડાઈ શકીએ જે આપણાથી અલગ ફિલ્ડના હોય, અલગ વિચારધારાના હોય. પહેલા નબળા સંબંધો બનાવવા, એનાથી નવી તકો મળી શકે છે.
હા, અને પેલી ઇકો ચેમ્બર્સની વાત, એટલે કે આપણે ઓનલાઈન ફક્ત આપણા જેવા જ વિચારો સાંભળતા રહીએ છીએ, એનાથી બચવા માટે પણ આ સમજ ઉપયોગી છે. નહીં,
બરાબર. જાણી જોઈને અલગ દ્રષ્ટિકોણ શોધવાનો પ્રયાસ કરવો એ પણ નેટવર્ક વિચારનો જ એક ભાગ છે.
અને ધંધા રોજગારમાં આનો શું ઉપયોગ?
બિઝનેસમાં તો આ ખૂબ જ ઉપયોગી છે. માર્કેટિંગમાં તમે નેટવર્કના ઇન્ફ્લુએન્સર્સ એટલે કે જે પ્રભાવશાળી હબ્સ છે એમને ઓળખીને એમના દ્વારા તમારા પ્રોડક્ટનો પ્રચાર કરાવી શકો. સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં તમે જાણી શકો છો કે તમારી આખી ચેઇનમાં કઈ કડી સૌથી મહત્વની છે, ક્યાં જોખમ વધારે છે. કંપનીની અંદર પણ ટીમ વચ્ચે સારો સંવાદ અને જોડાણ કેવી રીતે સ્થાપિત કરવું એના માટે પણ નેટવર્ક એનાલિસિસ મદદરૂપ થઈ શકે છે.
અને સમાજ કે જાહેર નીતિના સ્તરે,
જેમ કે રોગચાળો કે આર્થિક કટોકટી,
ત્યાં પણ આના ઘણા ઉપયોગો છે. જાહેર આરોગ્યમાં રોગચાળો જેમ કે કોવિડ કેવી રીતે ફેલાય છે એ સમજવા અને એને રોકવા માટે સુપર સ્પ્રેડર્સ કોણ છે એ ઓળખવું ખૂબ જ મહત્વનું સાબિત થયું.
હા, એ તો આપણે જોયું. નાણાકીય સ્થિરતા માટે બેંકો અને બીજી સંસ્થાઓ વચ્ચેના જોડાણોને સમજીને સિસ્ટમમાં રહેલા જોખમને ઘટાડવાના પ્રયાસો થાય છે. સાયબર સુરક્ષામાં પણ ઇન્ટરનેટ જેવા નેટવર્કની નબળાઈઓને સમજવી અને તેને વધુ સુરક્ષિત બનાવવી જરૂરી છે. અરે, આપણા ગામડાઓ કે શહેરોમાં અફવાઓ કેવી રીતે ફેલાય છે એ સમજવા માટે પણ નેટવર્ક મોડેલ ઉપયોગી થઈ શકે છે.
આખી વાતચીત ખરેખર ખૂબ જ રસપ્રદ અને આંખો ખોલનારી રહી છે. મારા માટે સૌથી વધુ અસરકારક વાત કદાચ એ રહી કે નેટવર્કનું જે માળખું છે એ રેન્ડમ નથી હોતું, એની પાછળ નિયમો હોય છે અને એ નિયમો આપણા જીવનના ઘણા બધા પાસાઓને અસર કરે છે. અને પેલી સ્કેલ ફ્રી નેટવર્કની મજબૂતી અને નબળાઈની જે વાત હતી એ પણ ખૂબ જ વિચારવા જેવી લાગી મને.
મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણે દુનિયાને ફક્ત અલગ અલગ વસ્તુઓના સમૂહ તરીકે જોવાની સાથે સાથે તેમની વચ્ચેના જોડાણોના જાળા તરીકે પણ જોવાની જરૂર છે. આજે નેટવર્ક વિચારસરણી છે, નેટવર્ક થિંકિંગ, એ આપણને કદાચ વધુ ઊંધી સમજ આપી શકે છે અને વધુ સારા નિર્ણયો લેવા મદદ કરી શકે છે. આપણે ફક્ત ભાગો પર નહીં પણ એમની વચ્ચેના સંબંધો પર પણ ધ્યાન આપવું પડશે.
ખરેખર આ ચર્ચા પછી આપણે આપણી આસપાસના જોડાણોને, પછી એ મિત્રોના હોય, સહકર્મીઓના હોય કે પછી ઓનલાઈન હોય, એક નવી જ નજરથી જોઈ શકીએ છીએ. અને કદાચ એ વિચારવું પણ રસપ્રદ રહેશે કે આપણા પોતાના જીવનના નેટવર્કમાં આપણું સ્થાન ક્યાં છે અને એ સ્થાન આપણા અનુભવોને, આપણને મળતી તકોને કેવી રીતે આકાર આપી રહ્યું છે. શું આપણે કોઈ હબ છીએ કે પછી બે અલગ દુનિયાને જોડતી એક મહત્વની કડી?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.